કરિંથીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર અધ્યાય 15. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું, અને કેફાને તેનું દર્શન થયું, પછી બારેને થયું, ત્યાર પછી એકી વેળાએ 500 કરતા વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાયક ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું, અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી, પણ હું જે છું તે દેવની કૃપાથી છું, અને તેની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી, પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી. મેં તો નહીં, પણ દેવની જે કૃપા મારા પર હતી તેણે. પછી ગમે તો હું હોઉં કે તેઓ હોય, પણ અમે એ પ્રમાણે બોધ કરીએ છીએ, અને એ પ્રમાણે તમે વિશ્વાસ કર્યો. હવે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાયક કેમ કહે છે કે મુએલાનું પુનરુત્થાન નથી? પણ જો મુએલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે, અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો, પણ જો મુએલા ઉઠતા નહીં હોય તો તેને તેણે ઉઠાડ્યો નથી. કેમ કે જો મુએલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે, અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મુએલાનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્યસત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગતળે નહીં દાબે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે, કેમ કે દેવે સગળાને તેના પગતળે આધીન કર્યા. પણ જ્યારે તેણે કહ્યું કે સગળાને આધીન કરવામાં આવ્યા છે, ત્યારે સગળાને સ્વાધીન કરનાર નિરાળો છે તે સ્પષ્ટ દેખાય છે. પણ જ્યારે સર્વને તેને આધીન કરવામાં આવશે, ત્યારે જેણે સર્વને તેને આધીન કર્યા છે એનો દીકરો પોતે પણ આધીન થશે. જેથી દેવ સર્વમાં સર્વ થાય. જો એમ ન હોય તો જેઓ મુએલાને સારું બાપ્તિસ્મા પામ્યા તેઓનું શું થશે? જો મુએલાનું પુનરુત્થાન થતું જ નથી તો તેઓને માટે લોકો શા સારું બાપ્તિસ્મા પામે છે? અમે પણ શા માટે હરઘડી જોખમમાં પડીએ છીએ? ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિશે મારું જે અભિમાન છે તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે હું દરરોજ મૃત્યુના ભયમાં છું. જો એફેસસમાં માણસની પેઠે હું સાવજોની સામે લડ્યો તો મને શું લાભ છે? જો મુએલા ઉઠતા નથી તો ભલે ખાઈએ તથા પીએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ. ભૂલશોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. ન્યાયીપણામાં જાગૃત રહો અને પાપ ન કરો, કેમ કે કેટલાયકને દેવ સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવવા સારું હું એ કહું છું, પણ કોઈ કહેશે કે મુએલાને શી રીતે ઉઠાડવામાં આવે છે અને તેઓ કેવા શરીર ધારણ કરીને આવે છે? અરે મૂર્ખ, તું પોતે જે વાવે છે તે જો મરે નહીં તો તે સજીવન પણ થાય નહીં, અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ કેવળ દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના. પણ દેવ પોતાની ઈચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે. સર્વદેહ એક સરખા નથી, પણ માણસોનો દેહ જુદો, પશુઓનો જુદો, માછલાનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે. વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો છે, પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરનાનું જુદું. સૂર્યનું તેજ જુદું અને ચંદ્રનું તેજ જુદું અને તારાઓનું તેજ જુદું, કેમ કે તારા તારાના તેજમાં પણ ફેર હોય છે. મુએલાનું પુનરુત્થાન પણ એવું છે. વિનાશમાં તે વવાય છે, અવિનાશમાં ઉઠાડાય છે. અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે. નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે. જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે. એમ પણ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. પણ આત્મિક પહેલું હોતું નથી, પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો, બીજો માણસ આકાશથી છે. જેવો માટીનો માણસ છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે, અને જેઓ સ્વર્ગીય છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું. હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી, તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી. જો હું તમને એક રહસ્ય કહું છું, આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણશીંગણું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગણું વાગશે અને મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે, કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ, તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પણ દેવ, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે, તેને ધન્યવાદ હો. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.